એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર. વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર. આજે આપણે એક એવા પુસ્તકની અને એના લેખકની વાત કરવાના છીએ જે આપણને જીવનની કેટલીક કડવી સચ્ચાઈઓ અને આપણે જે મીઠા જૂઠાણામાં ક્યારેક જીવવાનું પસંદ કરીએ છીએ તેની વચ્ચેની એક અઘરી સફર પર લઈ જાય છે.
હા, પુસ્તક છે કેટ બોલરનું એવરીથિંગ હેપન્સ ફોર અ રીઝન એન્ડ અધર લાઈઝ આઈ હેવ લવ્ડ. 2018માં આવ્યું હતું અને ખરેખર મને લાગે છે કે ઘણા લોકોને સ્પર્શી ગયું.
બિલકુલ. અને કેટ બોલર એ પોતે કેનેડિયન અમેરિકન ઇતિહાસકાર છે, પ્રોફેસર છે. એમનું સંશોધન, ખબર છે, એ અમેરિકન પ્રોસ્પેરિટી ગોસ્પેલ પર છે.
એટલે પેલી માન્યતા કે જો તમે ઈશ્વરમાં શ્રદ્ધા રાખો તો ઈશ્વર તમને બદલામાં સારું સ્વાસ્થ્ય અને પુષ્કળ સંપત્તિ આપે, બરાબર ને?
હા, બરાબર એ જ. પણ વક્રોક્તિ જુઓ, જે વિદ્વાન સ્વાસ્થ્ય અને સંપત્તિવાળી માન્યતાના ઇતિહાસનો અભ્યાસ કરતા હતા
એમને જ.
હા, એમને જ. ફક્ત 35 વર્ષની ઉંમરે સ્ટેજ 4 કોલોન કેન્સરનું નિદાન થયું, એટલે કે એવું કેન્સર જે શરીરમાં ફેલાઈ ચૂક્યું હતું.
ઓહ, આ તો ખરેખર, મતલબ જેનો તમે અભ્યાસ કરતા હો એ જ તમારી સામે આવીને ઊભું રહી જાય.
એકદમ. અને આ ઘટનાએ એમને પોતાની શ્રદ્ધા, પોતાની સમજ, એમનું આખું સંશોધન બધું જ એકદમ અંગત અને હું કહીશ કે પીડાદાયક રીતે પડકારવા મજબૂર કર્યા.
એટલે આ પુસ્તક ખાલી બીમારીની કહાણી નથી, એનાથી કંઈક વધારે છે.
ઘણું વધારે. એ એક વ્યક્તિગત આપત્તિમાંથી જન્મેલું ઊંડો સાંસ્કૃતિક વિશ્લેષણ પણ છે. એ પૂછે છે કે જ્યારે પેલું પરફેક્ટ જીવનનું વચન તૂટી જાય ત્યારે શું થાય,
અને પેલી અનિશ્ચિતતા સાથે જીવવું એ કેટલું જટિલ, ડરામણું, પણ કદાચ એમણે કહ્યું એમ સુંદર પણ હોઈ શકે એની વાત છે.
હા, અને આજકાલ જ્યારે લોકો દુઃખનો કોઈ અર્થ શોધવા મથે છે અને પેલા સહેલા તૈયાર જવાબો પર સવાલ ઉઠાવે છે ત્યારે બોલરની આ વાત બહુ જ સુસંગત લાગે છે.
તો ચાલો આપણે કેટ બોલરના જીવન અને એમના વિચારોની આ સફરને થોડી વધુ નજીકથી જોઈએ. શરૂઆત ક્યાંથી થઈ એમની?
એમનો જન્મ અને ઉછેર એ વિનિપેગ, કેનેડામાં થયો, અને એ પણ એક ખાસ સમુદાયમાં, મેનોનાઇટ સમુદાય.
મેનોનાઇટ આ પ્રોસ્પેરિટી ગોસ્પેલ કરતા સાવ અલગ વિચારધારા ધરાવે છે, નહીં?
બિલકુલ વિપરીત. મેનોનાઇટ પરંપરા વ્યક્તિગત સફળતા કે ચમત્કારો પર ભાર નથી મૂકતી. એ લોકો સમુદાય, સેવા, નમ્રતા અને દુઃખને જીવનનો એક ભાગ તરીકે સ્વીકારીને સાથે ચાલવાની વાત કરે છે.
એટલે ત્યાં હુંને બદલે આપણે વધુ મહત્વનું છે. સહિયારો બોજ, વ્યક્તિગત આશીર્વાદનું પ્રદર્શન નહીં.
બરાબર.
આ પૃષ્ઠભૂમિએ મને લાગે છે કે એમના વિચારોને ઘડવામાં મોટો ભાગ ભજાવ્યો. એમને એવી શ્રદ્ધાની સમજ મળી જે સમસ્યાઓ હલ કરવાનું વચન નથી આપતી પણ એમાંથી સાથે પસાર થવાની હિંમત જરૂર આપે છે.
એમના માતા પિતાનો પણ પ્રભાવ હશે જ.
ચોક્કસ. વાર્તાઓ પ્રત્યેનો પ્રેમ, તીક્ષ્ણ બુદ્ધિ, વ્યવહારિકતા, આ બધું એમને ત્યાંથી મળ્યું.
પછી એમની શૈક્ષણિક સફર શરૂ થઈ. કેનેડાથી અમેરિકા ગયા.
હા, પહેલા મેકેલિસ્ટર કોલેજ મિનેસોટામાં અને પછી પહોંચ્યા ડ્યુક યુનિવર્સિટી. ત્યાં એમણે ધર્મશાસ્ત્રમાં ડોક્ટરેટ કર્યું અને ત્યાં જ એમનું ફોકસ ગયું અમેરિકન ખ્રિસ્તી ધર્મના ઇતિહાસ પર, ખાસ કરીને પેલી પ્રોસ્પેરિટી ગોસ્પલ પર.
હા, અને આ કંઈ ઉપર છલ્લો અભ્યાસ નહોતો. એ ખરેખર ઊંડા ઉતર્યા. મોટા મોટા ચર્ચમાં ગયા, ટીવી પર ઉપદેશ આપનારા અને એમના અનુયાયીઓના ઇન્ટરવ્યૂ લીધા. સમજવાનો પ્રયાસ કર્યો કે આટલું આકર્ષણ કેમ છે આ વિચારમાં.
એક ઇતિહાસકાર તરીકે પણ વિવેચક દૃષ્ટિ સાથે.
બરાબર, એકદમ સંતુલિત અભિગમ. આ જ સમયમાં એમના લગ્ન થયા ટોબિન સાથે. એ પણ શિક્ષણવિદ છે.
અને કારકિર્દી તો જાણે પૂરપાટ ઝડપે આગળ વધી રહી હતી. ડ્યુક ડિવિનિટી સ્કૂલમાં પ્રોફેસર બન્યા.
હા, અને એમનું પહેલું પુસ્તક આવ્યું, બ્લેસ્ડ, અ હિસ્ટ્રી ઓફ ધી અમેરિકન પ્રોસ્પેરિટી ગોસ્પલ,
જેનાથી એમની ઓળખ બની ગઈ આ ક્ષેત્રમાં એક મુખ્ય અવાજ તરીકે.
બરાબર. એટલે જુઓ તો, સફળ કારકિર્દી, સુખી લગ્ન, પુત્ર ઝેકનો જન્મ, જેને આપણે કહીએ ને અમેરિકન ડ્રીમ.
હા, બધું જ જાણે બ્લેસ્ડ, બધું ગોઠવાયેલું,
બધું નિયંત્રિત, આયોજનબદ્ધ. પણ પછી આવ્યું 2015નું વર્ષ અને જીવનમાં એક એવો વળાંક આવ્યો જેણે બધું જ બદલી નાખ્યું.
પેલું નિદાન?
હા, પેટમાં સખત દુખાવો. મહિનાઓ સુધી ડોક્ટરો સમજી ન શક્યા, ખોટા નિદાન થતા રહ્યા અને અંતે ખબર પડી સ્ટેજ 4 કોલોન કેન્સર.
35 વર્ષની ઉંમરે અને ડોક્ટરો શું કહેતા હતા?
ડોક્ટરોએ કહ્યું કે કદાચ થોડા મહિનાઓ જ બાકી છે.
ઓ માય ગોડ. અહીંથી પુસ્તકની અને એમના જીવનની એક નવી અણધારી સફર શરૂ થઈ છે.
હા, પેલો સફળતાનો સીધો રસ્તો જાણે પૂરો થઈ ગયો અને શરૂ થઈ હોસ્પિટલના રૂમ, મેડિકલ શબ્દોની માયાજાળ અને મૃત્યુના ભયની એક એક અસ્તવ્યસ્ત વાસ્તવિકતા.
અને પેલી વક્રોક્તિ અહીં જ સૌથી વધારે ખૂંચેની.
બરાબર. એમની પોતાની શૈક્ષણિક કુશળતા જાણે એમના માટે કડવી મજાક બની ગઈ. જે સૂત્રોનો એમણે વર્ષો સુધી અભ્યાસ કર્યો હતો
બધું એક કારણસર થાય છે.
હા, ઈશ્વર પરીક્ષા લઈ રહ્યા છે.
બસ પોઝિટિવ રહો.
તે જ બધી વાતો હવે એમને મિત્રો, શુભેચ્છકો, ક્યારેક ચર્ચના લોકો તરફથી પણ સાવ નકામા ઉપદેશ તરીકે મળવા લાગી. એમને ત્યારે સમજાયું કે આ શબ્દો ખાલી પોલા નથી
પણ નુકસાનકારક પણ છે.
હા, નુકસાનકારક, કારણ કે ગર્ભિત રીતે સૂચવે છે કે તમારી પીડામાં ક્યાંક તમારો જ વાંક છે. જો તમે પૂરતા પોઝિટિવ નથી, પૂરતા શ્રદ્ધાળુ નથી,
તો કદાચ તમે જ જવાબદાર છો. આ તો પીડિતને વધુ એકલો પાડી દે.
બિલકુલ. એટલે કેટબોલરે આ અનુભવ્યું અને પછી એની સામે એક બૌદ્ધિક અને ભાવનાત્મક લડત આપી. એમની સફર હવે ઈલાજ શોધવા કરતાં જીવવાની એક નવી રીત શોધવાની બની ગઈ.
અને પુસ્તકમાં એ બધું જ લખે છે નહીં, એકદમ પ્રામાણિકતાથી, સારવારની તકલીફો, આશા નિરાશાના હિંચકા.
હા, અને એક નાનકડા દીકરાની મા તરીકે પોતાની મર્યાદિત જિંદગીનો સામનો કરવો, એ બધું વાંચવું પણ સહેલું નથી.
પછી પેલી ક્લિનિકલ ટ્રાયલની વાત આવી.
હા, એક મહત્વનો વળાંક હતો. બધી સ્ટાન્ડર્ડ સારવાર પછી એક પ્રાયોગિક ઇમ્યુનોથેરાપી ક્લિનિકલ ટ્રાયલમાં એમને સ્થાન મળ્યું. ઇમ્યુનોથેરાપી એટલે શરીરની રોગ પ્રતિકારક શક્તિનો જ ઉપયોગ કેન્સર સામે કરવો.
એટલે આશાનો એક કિરણ આવ્યું.
હા, પણ એ કોઈ ચમત્કારની ગેરંટી નહોતી. એ જીવવા માટેની એક પાતળી, ડરાવણી પણ ખૂબ અમૂલ્ય તક હતી.
અને પુસ્તકનો અંત પણ કોઈ સુખદ અંત નથી.
ના, બિલકુલ નહીં. એ કેટને એક સતત અનિશ્ચિતતાની સ્થિતિમાં જીવતા બતાવે છે. કેન્સર કાબૂમાં છે પણ ગયું નથી. એ ડોક્ટરોએ કહેલા સમય કરતાં ઘણા વર્ષો વધુ જીવ્યા છે, એ વાત સાચી, પણ હવે એમનું જીવન એક સ્કેનથી બીજા સ્કેન વચ્ચે જીવન અને મૃત્યુની ધાર પર સતત ચાલતું રહે છે.
આ જ એમની નવી વાસ્તવિકતા છે અને આ અનુભવોમાંથી જ એમનું નવું જીવન દર્શન ઘડાયું.
હા, એક નવું, ખૂબ મહેનતથી મેળવેલું દર્શન. અને આ પુસ્તક જાણે એની ઘોષણા છે. એ અમેરિકન સંસ્કૃતિમાં પેલો આશાવાદ અને બધું નિયંત્રણમાં રાખવાનો જે જબરદસ્ત આગ્રહ છે એના પર સવાલ ઉઠાવે છે.
કઈ રીતે? શું કહે છે મુખ્યત્વે?
એ કહે છે કે દુઃખ કે પીડા માટે કોઈ કારણ શોધવાની આપણી જે વૃત્તિ છે, પછી ભલે એ ધાર્મિક હોય કે ગમે તે, એ ખરેખર તો એક બચાવ છે. આપણે એ સ્વીકારવા નથી માંગતા કે જીવન નાજુક છે, અણધાર્યું છે અને ક્યારેક એમાં કોઈ દેખીતો અર્થ નથી હોતો.
અને આ કારણ શોધવામાં આપણે ઘણીવાર પીડિતને જ દોષી ઠેરવી દઈએ છીએ, અજાણતા જ.
સ્વીકારો, ભયાનક, અનિચ્છનીય, અયોગ્ય, રડો, ગુસ્સો કરો, શંકા કરો, આ બધી સ્વાભાવિક પ્રતિક્રિયાઓ છે.
તો પછી શ્રદ્ધાનો શું? એમની નવી વ્યાખ્યા શું છે શ્રદ્ધાની?
એમના મતે શ્રદ્ધા એટલે ચમત્કારની અપેક્ષા રાખવી કે જબરદસ્તી પોઝિટિવ રહેવું, એ નથી. શ્રદ્ધા એટલે અનિશ્ચિતતાને સહન કરવાની ક્ષમતા. પરિણામની ખબર ન હોય ત્યારે પણ પ્રેમમાં, સંબંધોમાં વિશ્વાસ મૂકવો અને ઈશ્વરને દુઃખના ખુલાસામાં નહીં પણ અંધારામાં આપણી સાથે ચૂપચાપ બેસી રહેનારની હાજરીમાં શોધવો.
એટલે પ્રશ્ન આ મારી સાથે કેમ થયું થી બદલાઈને હવે આ થયું છે તો આપણે સાથે મળીને કેવી રીતે જીવીશું તરફ જાય છે.
બરાબર. જવાબોની ધર્મશાસ્ત્રમાંથી હાજરીની ધર્મશાસ્ત્ર તરફ, આ બહુ મોટો બદલાવ છે.
ખૂબ ગહન વાત છે. પણ આ બધું જીવવું અને પછી લખવું, એની પાછળની પ્રેરણા શું હશે?
શરૂઆતમાં તો કદાચ શૈક્ષણિક જિજ્ઞાસા હશે, પણ નિદાન પછી તો કારણો એકદમ અંગત અને તાકીદના બની ગયા. ત્રણ મુખ્ય કહી શકાય. પહેલું અને સૌથી મૂળભૂત, જીવન ટકાવી રાખવું. પોતાના દીકરા ઝેક માટે, પતિ ટોબિન માટે, બાળકને મોટા થતા જોવાની તીવ્ર ઈચ્છા.
બીજો, એમને બૌદ્ધિક પ્રામાણિકતા. એક ઇતિહાસકાર તરીકે પેલા સપાટી પરના પોલા જવાબો સ્વીકારવા એમના માટે શક્ય નહોતું.
હા, એમને પોતાના અનુભવ માટે સાચી ભાષા શોધવી હતી. પેલા પોલા સૂત્રોનું વિશ્લેષણ કરવું, એના મૂળ સુધી જવું, એની મર્યાદાઓ બતાવવી, એ એમના માટે જરૂરી હતું.
અને ત્રીજું કારણ?
ત્રીજું, સાક્ષી બનવું.
એમને લાગ્યું કે જે લોકો ચૂપચાપ પીડાય છે, જેમની કહાણી પેલા વિજયી સર્વાઈવરના બીબામાં બંધ નથી બેસતી, એમના માટે બોલવું જોઈએ, એમના માટે જગ્યા બનાવવી જોઈએ.
એટલે એમનું લેખન ઘણા લોકોનો અવાજ બન્યો.
હા, જેમને સતત પોઝિટિવ રહો સાંભળીને ગૂંગળામણ થતી હતી એમના માટે.
અને આ બધી તકલીફોનો સામનો કરવાની એમની રીત પણ અનોખી હતી. એમાં એમની બુદ્ધિ અને રમૂજ બંનેનો ઉપયોગ કર્યો.
હા, પહેલું તો એમણે પોતાની ઇતિહાસકારની તીક્ષ્ણ દ્રષ્ટિ વાપરી. કોઈ નકામી સલાહ આપે તો એનું વિશ્લેષણ કરવા માંડે, આ વિચાર ક્યાંથી આવ્યો, કેમ આવ્યો, જાણે પોતાને ભાવનાત્મક રીતે બચાવવા માટે.
બીજું, પેલી બ્લેક હ્યુમર, કટાક્ષયુક્ત રમૂજ.
હા, ગંભીરમાં ગંભીર વાતમાં પણ કંઈક રમૂજી શોધી લેવું, કેન્સરના ફાયદા ગણાવવા, જેમ કે પાર્ટીમાં ન જવાનું બહાનું મળે. આ પરિસ્થિતિનો ઇનકાર નહોતો, પણ એનાથી હારી જવાનો ઇનકાર હતો.
અને ત્રીજું, જે મને સૌથી વધુ સ્પર્શી ગયું, તે એમની નિર્દય નિખાલસતા.
બરાબર, કોઈ બહાદુર યોદ્ધા બનવાનો ઢોંગ નહીં. ડર લાગે છે તો કહેવાનું કે ડર લાગે છે. સ્વસ્થ લોકોની ઈર્ષા થાય છે તો એ પણ સ્વીકારવાનું. અન્યાય સામે ગુસ્સો આવે તો એ વ્યક્ત કરવાનું.
એમણે બતાવ્યું કે સાચી શક્તિ પીડાને છુપાવવામાં નથી, પણ એને સ્વીકારીને એની સાથે જીવવામાં છે.
હા, પીડાને વહન કરવામાં છે.
તો હવે એમના જીવનના મુખ્ય વળાંકોની વાત કરીએ. કયા ત્રણ બનાવો સૌથી નિર્ણાયક રહ્યા, જેણે બધું બદલી નાખ્યું?
સારો સવાલ છે. મારા ખ્યાલે ત્રણ મુખ્ય ટર્નિંગ પોઈન્ટ હતા. પહેલો, એ તો દેખીતું જ છે, સ્ટેજ 4 કેન્સરનું નિદાન 2015. એણે જીવનને પહેલા અને પછીમાં વહેંચી દીધું.
એ ખાલી મેડિકલ રિપોર્ટ નહોતો.
ના, એક અસ્તિત્વ પરનો બોમ્બ હતો. ભવિષ્યની નિશ્ચિતતા ગઈ, પોતાની ઓળખ બદલાઈ, બ્રહ્માંડમાં ન્યાય છે કે નહીં એ સવાલ ઊભો થયો. પરિવર્તન શું આવ્યું? જે સવાલોનો ખાલી અભ્યાસ કર્યો હતો એ હવે જીવવા પડ્યા. શ્રદ્ધા, જીવન, બધું નવેસરથી વિચારવું પડ્યું.
બીજો વળાંક કયો?
બીજો વળાંક હતો પેલો પોલા સૂત્રો અને સલાહો સાથેનો સતત સામનો, જે લોકો સારા ઈરાદાથી પણ પીડા આપતી વાતો કરતા હતા.
હા, પેલું ઉદાહરણ હતું ને, કોઈકે કહ્યું કે તમારું પોઝિટિવ વલણ જ નક્કી કરશે.
હા, અથવા તો ઈશ્વર તમારી પરીક્ષા લઈ રહ્યા છે. આ બધા અનુભવોએ એમને સ્પષ્ટ કર્યું કે સમસ્યા ખાલી એમનું કેન્સર નથી, સમસ્યા એ છે કે આપણી સંસ્કૃતિને દુઃખ સાથે કેમ કામ લેવું એ જ નથી આવડતું.
એટલે એમની લડત ખાલી બીમારી સામે નહોતી, પણ આ સકારાત્મકતાના જુલમ સામે પણ હતી.
બરાબર. અહીંથી પુસ્તકને એનું શીર્ષક અને એનું મિશન મળ્યું.
અને ત્રીજો મહત્વનો વળાંક?
ત્રીજો હતો પેલી ક્લિનિકલ ટ્રાયલમાં સ્વીકૃતિ. જ્યારે બધી આશા જતી રહી હતી, ત્યારે છેલ્લી ઘડીએ આ પ્રાયોગિક સારવારમાં પ્રવેશ મળવો,
એ એક ભય અને આશાની મિશ્ર ક્ષણ હશે.
બરાબર. અને પરિવર્તન એ આવ્યું કે આ ઘટનાએ અનિશ્ચિતતાને એમના જીવનની કાયમી સ્થિતિ બનાવી દીધી. એ સાજા નહોતા થવાના, એમણે મેનેજ કરવાનું હતું.
એટલે બીમાર વિરુદ્ધ સ્વસ્થ એવા ખાનાઓ તૂટી ગયા.
હા, અને એમને વચ્ચેની પેલી અસ્થિર સીમાંતર જગ્યામાં જીવતા શીખવું પડ્યું. આ અનુભવ એમના પછીના બધા કામ માટે કેન્દ્ર બની ગયો.
તો આટલી બધી વાતો પછી કેટ બોલરના જીવન અને એમના વિચારોમાંથી આપણે સામાન્ય માણસો શું શીખી શકીએ? એમની આખી વાતનો સાર શું?
મને લાગે છે કે સૌથી મોટી શીખ એ છે કે જીવન આપણી ધારણા મુજબ નથી ચાલતું, અને જ્યારે નથી ચાલતું ત્યારે સહેલા જવાબો શોધવાને બદલે અઘરા સવાલો સાથે જીવતા શીખવું પડે છે. એમાં જ પ્રામાણિકતા છે.
અને બીજાને મદદ કરવાની વાત, ઘણીવાર આપણને ખબર નથી પડતી કે દુઃખી માણસને શું કહેવું.
હા, અને કેટ બોલર કહે છે કે કદાચ કંઈ કહેવાની જરૂર જ નથી, ફક્ત એમની સાથે રહો, એમની પીડાને માન્ય રાખો, એમના દુઃખને ઓછું આંકવાનો પ્રયાસ ન કરો, બસ હાજર રહો.
એટલે પોલા શબ્દો કરતાં મૌન હાજરી વધુ કિંમતી છે.
બરાબર. આજના જમાનામાં જ્યાં બધા ખુશ અને સફળ દેખાવા માંગે છે, ત્યાં કેટ બોલર કહે છે કે નબળા પડવું, ડરવું, ગુસ્સે થવું એ બધું ઠીક છે, એ માનવ હોવાનો ભાગ છે.
અને સ્થિતિસ્થાપકતા એટલે પડવું જ નહીં એવું નથી, પણ પડ્યા પછી તૂટેલી હાલતમાં પણ પ્રેમ અને સમુદાયનો સહારો શોધવો.
હા, મુશ્કેલીઓ છતાં મુશ્કેલીઓની વચ્ચે જ આનંદની નાની નાની ક્ષણો શોધવી એ જ સાચી તાકાત છે. એમની વાત આપણને આપણી માન્યતાઓને પડકારવા અને નબળાઈને સ્વીકારવાની હિંમત આપે છે.
તો અંતે આ ચર્ચામાંથી આપણે ત્રણ મુખ્ય તારણો કાઢી શકીએ?
હા, ચોક્કસ. પહેલું,
એક ભાવનાત્મક સમજ. પેલી ટોક્સિક પોઝિટિવિટી એટલે કે ઝેરી સકારાત્મકતા કેટલી ઊંડી પીડા આપી શકે છે એ સમજવું. સારા ઇરાદાથી કહેવાયેલા શબ્દો પણ કેવી રીતે પીડિતને વધારે એકલો અને દોષિત અનુભવ કરાવી શકે છે. કોઈના દુઃખને સાંભળીને પણ જાણે બધું બરાબર છે એવું મોઢું રાખવાની જે મજબૂરી છે એની ભયાનકતાને ઓળખવી. બીજું, એક બૌદ્ધિક સમજ. પ્રોસ્પેરિટી ગોસ્પલ જેવા વિચારો કે શ્રદ્ધા કે સકારાત્મકતાથી બધું સારું થઈ જશે એ વાસ્તવિક દુઃખ સામે કેટલા અપૂરતા અને ક્યારેક ક્રૂર પણ સાબિત થાય છે તે સમજવું. આ વિચારો ક્યાંથી આવે છે, એના સાંસ્કૃતિક મૂળ શું છે એ જાણવાથી આપણે એના પ્રભાવને વધુ સારી રીતે ઓળખી શકીએ. અને ત્રીજું, એક સાર્વત્રિક વ્યવહારુ સમજ. જ્યારે આપણો કોઈ પ્રિયજન પીડામાં હોય ત્યારે આપણી ભૂમિકા શું હોવી જોઈએ? તૈયાર જવાબો કે સલાહો આપવાને બદલે ફક્ત હાજર રહેવું, ધ્યાનથી સાંભળવું, પરિસ્થિતિની ગંભીરતાનો સ્વીકાર કરવો, ઉકેલ આપવાનો ઢોળ કર્યા વગર અનિશ્ચિતતામાં એમનો સાથ આપવો, આ સૌથી મોટી મદદ છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.